एकत्र फाउंडेशन प्रस्तुत करे छे ज्ञान गोष्ठी विश्वना श्रेष्ठ विचारो अने विचारकोनो सार हवे आपणी भाषामां आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे।
नमस्कार अने ज्ञान गोष्ठीना आजना संवादमां आपनुं स्वागत छे। આજે આપણે એક એવી લેખિકાની દુનિયામાં મૂંડા ઉતરવાના છીએ જેમની વાર્તાઓ કદાચ આપણે સૌને પરિચિત લાગે છે, પણ જેમણે પોતાના જીવનકાળ દરમિયાન, ખબર છે, પોતાની ઓળખ છુપાવી રાખી હતી। એમના પુસ્તકો પર તો બસ એમ જ લખેલું આવતું, એક મહિલા દ્વારા, બાયર લેડી।
હા, આપણે વાત કરી રહ્યા છીએ જેન ઓસ્ટિનની। એમનું જીવન આમ જુઓ તો પ્રમાણમાં ટૂંકું રહ્યું, 1775 થી 1817, પણ એટલા સમયમાં એમણે અંગ્રેજી સાહિત્યને જે કૃતિઓ આપી છે અદ્ભુત, આજે પણ વિશ્વભરમાં વંચાય છે, એનો અભ્યાસ થાય છે, ફિલ્મો બને છે।
બરાબર, અને એમના વિષયો પ્રેમ, લગ્ન, સામાજિક મોભો, માનવ સ્વભાવની જટિલતાઓ।
હા, એ બધું જ, અને એમનું નિરૂપણ એટલું સચોટ છે, એટલું તીક્ષ્ણ છે કે આજે પણ એ એટલું જ પ્રસ્તુત લાગે છે।
તો આજની આપણી ચર્ચાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જેન ઓસ્ટિન આટલા મહત્વના કેમ છે, એમના સમયનો ઇંગ્લેન્ડ કેવો હતો, જેણે એમના લખાણને ઘડ્યું, એમના મુખ્ય વિચારો શું હતા, એમની કલમે સાહિત્યને શું નવું આપ્યું, અને સૌથી મોટી વાત, 200 વર્ષ પછી પણ એમની વાર્તાઓ આપણને કેમ આટલી સ્પર્શી જાય છે। ચાલો શરૂ કરીએ।
ચોક્કસ, જેન ઓસ્ટિનનો સમયગાળો એ ખરેખર એક સંક્રાંતિકાળ હતો। એક તરફ જ્યોર્જિયન યુગ પૂરો થઈ રહ્યો હતો, જેમાં તર્ક, બુદ્ધિ અને સામાજિક વ્યંગ પર ભાર હતો। આપણે પોપ, સ્વિફ્ટ જેવા લેખકોને યાદ કરી શકીએ, ઓગસ્ટન સાહિત્યનો પ્રભાવ જેને કહેવાય।
હા, અને બીજી તરફ રોમેન્ટિકવાદનો ઉદય થઈ રહ્યો હતો।
બરાબર, વર્ડ્સવર્થ, કોલરેજ, બાયરન આ બધા કવિઓ અને લેખકો, એ લોકો ભાવનાઓની તીવ્રતા, વ્યક્તિગત અનુભૂતિ, પ્રકૃતિ, કલ્પનાશક્તિ એના પર ભાર મૂકતા હતા।
તો ઓસ્ટિન આ બેની વચ્ચે ક્યાં હતા, એમણે શું રસ્તો લીધો?
એ જ એમની ખાસિયત છે। જુઓ, એમણે રોમેન્ટિક અતિરેક ટાળ્યો, એટલે કે લાગણીઓનો વધુ પડતો ઉછાળો નહીં, પણ સાથે સાથે ફક્ત તર્ક અને બુદ્ધિની શુષ્કતામાં પણ ન ગયા। એમની કૃતિઓમાં બુદ્ધિ અને ભાવના, એટલે કે સેન્સ અને સેન્સિબિલિટી, એનું એક અનોખું સંતુલન જોવા મળે છે। એમણે એ સમયની બીજી લોકપ્રિય શૈલીઓથી પણ પોતાનો રસ્તો અલગ રાખ્યો,
જેમ કે પેલી ગોથિક નવલકથાઓ એન રેડક્લિફની, જે રહસ્યમય, ડરામણી હોય।
બિલકુલ, ગોથિકનો એ જમાનો હતો, અને સર વોલ્ટર સ્કોટ જેવા ઐતિહાસિક રોમાન્સ લખતા હતા। ઓસ્ટિને આ બધાથી વિપરીત પોતાની નજર ક્યાં રાખી? ઉચ્ચ વર્ગના રોજિંદા જીવન પર, એમના ડ્રોઈંગ રૂમ, ગામડાનું જીવન, સામાજિક સંબંધો, અને એમનું હથિયાર શું? સૂક્ષ્મ નિરીક્ષણ, વક્રોક્તિ અને સામાજિક કોમેડી।
એમણે પોતે કહ્યું હતું ને કે જાણે હાથી દાંતના નાના ટુકડા પર બારીક પિંચીથી કામ કર્યું હોય।
હા, બરાબર, 2 ઇંચીસ વાઇડ એવું એમને કહ્યું હતું, મોટા ફલકને બદલે ઝીણવટ પર ધ્યાન।
અને રાજકીય પૃષ્ઠભૂમિ, અમેરિકન ક્રાંતિ, ફ્રેન્ચ ક્રાંતિ, નેપોલિયોનિક યુદ્ધો, એ બધાની અસર કેવી રહી?
સીધી અસર નહીં, એમની વાર્તાઓમાં યુદ્ધ કે રાજકારણ મુખ્ય નથી, પણ પરોક્ષ અસર ચોક્કસ છે। જેમ કે નેપોલિયોનિક યુદ્ધોને કારણે નૌકાદળનું મહત્ત્વ વધ્યું, એટલે નૌકાદળના અધિકારીઓ જેઓ યુદ્ધમાં પરાક્રમથી પૈસા અને મોભો કમાતા, એ પાત્રો તરીકે આવે છે।
ઓકે, જેમ કે પર્સ્યુએશનમાં કેપ્ટન વેન્ટવર્થ।
બરાબર, એ બદલાતા સમાજનું પ્રતિબિંબ છે, જ્યાં પરંપરાગત જમીનદારોના વર્ચસ્વને નવા પૈસાદાર લોકો પડકારી રહ્યા હતા।
અને સામાજિક રીતે સ્ત્રીઓ માટે લગ્નનું મહત્વ, એ તો એમની નવલકથાઓમાં કેન્દ્રમાં જ લાગે છે,
અત્યંત મહત્વનું, ખાસ કરીને ઉચ્ચ અને મધ્યમ વર્ગની સ્ત્રીઓ માટે, જેમની પાસે વારસાનો હક નહોતો, નોકરીના વિકલ્પો મર્યાદિત હતા, તો લગ્ન એમની આર્થિક સુરક્ષા અને સામાજિક સ્થિતિ માટે લગભગ અનિવાર્ય જેવું હતું। ઓસ્ટિન આ વાસ્તવિકતાને બરાબર સમજતા હતા, અને એમણે એને બહુ સારી રીતે વણી લીધી છે।
વર્ગભેદ પણ સ્પષ્ટ હશે ત્યારે?
હા, બહુ જ, અને ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત પણ થઈ રહી હતી, સમાજ ધીમે ધીમે બદલાઈ રહ્યો હતો।
તો આવા સમયમાં સ્ટીવટન ગામમાં એક પાદરીના ઘરમાં એમનો ઉછેર થયો. ઘરનું વાતાવરણ કેવું હતું? લેખન માટે પ્રેરક?
ચોક્કસપણે. પિતા રેવરન્ડ જ્યોર્જ ઓસ્ટિન પોતે વિદ્વાન હતા. ઘરમાં મોટી લાઇબ્રેરી હતી. માતા કસાન્ડ્રા લી થોડા ઉચ્ચ વર્તુળમાંથી. 8 ભાઈ બહેનો એટલે વાતાવરણ જીવંત, બૌદ્ધિક, સાહિત્યક હતું. વાંચન, ચર્ચાઓ, નાટકો ભજવવા, આ બધું ચાલતું.
એટલે નાનપણથી જ ઘડતર થયું. બહેન કસાન્ડ્રા સાથે પણ બહુ ગાઢ સંબંધ હતો ને?
હા, જીવનભર એ ખૂબ નજીક હતા.
એમનું ઔપચારિક શિક્ષણ તો ઓછું હતું, નહીં? બોર્ડિંગ સ્કૂલમાં ગયા પણ થોડો સમય જ.
હા, ખરું શિક્ષણ તો ઘરે જ થયું, પિતાના પુસ્તકાલયમાંથી, પોતાના વાંચન અને નિરીક્ષણથી. અને લખવાનું તો બહુ નાની ઉંમરે શરૂ કરી દીધું હતું. કિશોરાવસ્થામાં તો નોટબુકો ભરીને પેરોડી, સ્કેચ, ટૂંકી વાર્તાઓ લખી નાખેલી, જે જ્યુવેનેલિયા તરીકે ઓળખાય છે.
અચ્છા, અને એમાં પણ એમની શૈલી દેખાતી હતી, વ્યંગ વગેરે?
હા, બિલકુલ, એ શૈલીના બીજ ત્યાં જ રૂપાયેલા દેખાય છે.
મને એમના વિચારોમાં જે સૌથી રસપ્રદ લાગે છે એ એમનું રોજિંદા જીવન પરનું ફોકસ છે. ઘરની અંદરના સામાન્ય બનાવોમાંથી માનવ સ્વભાવ અને નૈતિકતા જેવા ગહેન વિષયો કાઢવા, આ ક્રાંતિકારી ન કહેવાય?
ખરેખર ક્રાંતિકારી, કારણ કે ત્યારે સાહિત્યમાં મોટા ભાગે શું હોય? મહાન કાર્યો, ઐતિહાસિક ઘટનાઓ, અસાધારણ પ્રસંગો. ઓસ્ટિને બતાવ્યું કે અસલી નાટક તો રોજબરોજના જીવનમાં છે, ઘરની ચાર દિવાલોમાં, સામાન્ય વાતચીતમાં, સામાજિક મેળાવડાઓમાં. નૈતિક દ્વિઘાઓ, સંબંધોની ગૂંચવણો, એ બધું ત્યાં જ ભજવાય છે.
એટલે નાની લાગતી બાબતોમાં પણ ઊંડાણ હોય છે.
બરાબર. કદાચ એટલે જ એમણે કહ્યું, નાની વસ્તુઓ અનંતપણે સૌથી મહત્વપૂર્ણ હોય છે.
અને એમની લેખન શૈલીમાં પેલું ફ્રી ઇનડાયરેક્ટ ડિસ્કોર્સ, એ શું છે?
હા, ફ્રી ઇનડાયરેક્ટ ડિસ્કોર્સ એ એક ટેકનિક છે જેમાં લેખક પાત્રના વિચારો અને લાગણીઓને એવી રીતે રજૂ કરે જાણે પાત્ર પોતે જ વિચારી રહ્યો હોય, પણ કથન ત્રીજા પુરુષમાં જ રહે, થર્ડ પર્સનમાં.
ઓકે, એટલે આપણને પાત્રના મનમાં શું ચાલે છે એ ખબર પડે?
હા, સીધો પ્રવેશમાં એની સૂક્ષ્મ ભાવનાઓ, એની દ્વિધાઓ સમજાય, અને છતાં લેખક થોડું અંતર રાખી શકે, પોતાની વક્રોક્તિ કે ટીકા માટે જગ્યા રહે. ઓસ્ટિને આનો અદ્ભુત ઉપયોગ કર્યો છે, ખાસ કરીને એમ્મામાં.
વાહ, આ તો બહુ રસપ્રદ ટેકનિક છે. અને એમના સંવાદો, એ પણ વખણાય છે ને?
અરે, એ તો એમની માસ્ટરી હતી. પાત્રો જે રીતે બોલે, જે શબ્દો વાપરે, એમની લઢણ, એના પરથી જ બધું ખબર પડી જાય. એમનું ચરિત્ર, એમનો ક્લાસ, એમની મનોસ્થિતિ, ક્યારેક તો સંવાદ જ વાર્તાને આગળ લઈ જાય.
કોઈ ઉદાહરણ?
જેમ કે પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસમાં મિસ્ટર કોલિન્સનો શબ્દાડંબર, અથવા એમ્મામાં મિસ બેટ્સનું સતત બોલબોલ કરવું.
હા, યાદ આવ્યું. અને એમની નૈતિક દ્રષ્ટિ કેમી ગણાય? શું સંદેશ આપે છે એમની વાર્તાઓ?
એમની વાર્તાઓમાં સામાન્ય રીતે જુઓ તો તર્ક, સંયમ, પ્રમાણિકતા, સાચી લાગણી, એનો વિજય થાય છે. કોના પર? અનિયંત્રિત આવેગો પર, પૂર્વગ્રહો પર, દંભ પર, ખોટા દેખાડા પર. એમની નાયિકાઓ એ સંપૂર્ણ નથી હોતી, ભૂલો કરે છે, ગેરસમજ કરે છે. પણ અંતે એ ભૂલોમાંથી શીખીને, સ્વજ્ઞાન મેળવીને વધુ પરિપક્વ બને છે. એક જાત્રા છે.
કદાચ એટલે જ એ નાયિકાઓ એલિઝાબેથ બેનેટ, એમા વુડહાઉસ આટલી યાદગાર છે. બુદ્ધિશાળી, વિનોદી, પણ ભૂલો પણ કરે અને પોતાની ખુશી શોધવાનો પ્રયાસ કરે.
બરાબર, પોતાના સમાજની મર્યાદાઓમાં રહીને. એમને એવી સ્ત્રી પાત્રો ઘડી જે વિચારતી હતી, નિર્ણય લેતી હતી. એટલે મનોરંજન તો ખરું જ, પણ સાથે વિચારવા પણ મજબૂર કરે.
ચાલો હવે એમની મુખ્ય કૃતિઓ પર આવીએ. પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસ, 1813, સૌથી લોકપ્રિય, નહીં?
હા, ચોક્કસ. એલિઝાબેથ બેનેટ અને મિસ્ટર ડાર્સીની વાર્તા ક્લાસિક છે. પહેલી છાપ કેવી ભ્રામક હોય, પૂર્વગ્રહો કેવી રીતે નડતર બને, અને પ્રેમ વર્ગભેદને કેવી રીતે ઓળંગે, આ બધું બહુ જ સરસ રીતે અને એકદમ ચમકદાર સંવાદો સાથે વણાયેલું છે. એનું પહેલું વાક્ય જ
ઇટ ઇઝ ધ ટ્રુથ યુનિવર્સલી એકનોલેજ્ડ,
સાર્વત્રિક રીતે સ્વીકૃત સત્ય છે કે સારો પૈસાદાર અપરિણીત પુરુષ પત્નીની શોધમાં હોવો જ જોઈએ.
હા, એ પોતે જ એકદમ વક્રોક્તિપૂર્ણ છે અને આખી નવલકથાનો સૂર નક્કી કરી દે છે. પછી એમાં 1815, આપે કહ્યું કે એ કદાચ કલાનું શિખર છે.
ઘણા વિવેચકો એવું માને છે એની નાયિકા એમ્મા વુડહાઉસ, સુંદર, હોશિયાર અને શ્રીમંત, પણ થોડી અહંકારી, બીજાની જોડીઓ બનાવવામાં ભૂલો કરે છે. આખી નવલકથા આત્મછેતરપિંડીમાંથી આત્મજાગૃતિ સુધીની યાત્રા છે. પેલું ફ્રી ઇનડાયરેક્ટ ડિસ્કોર્સ અહીં ચરમસીમા પર છે.
ઓકે, અને નાના સમુદાયનું ચિત્રણ પણ છે.
હા, સૂક્ષ્મ અવલોકન
અને પર્સ્યુએશન, જેમના મૃત્યુ પછી પ્રકાશિત થઈ 1870માં.
પર્સ્યુએશન ઘણી રીતે વધુ પરિપક્વ, વધુ ભાવનાત્મક રીતે ઊંડી લાગે. એની નાયિકા એન એલિયટ 27 વર્ષની છે, જેને સમાજ યુવાની વીતી ગયેલી માને છે. આ વાર્તા બીજા મોકાની છે, પછતાવાની છે. પ્રેમની સ્થિરતા અને શાશ્વતતાની વાત છે. એનું વાતાવરણ થોડું ગંભીર પાનખર જેવું છે.
અને એમાં પણ પેલો બદલાતા સમાજનો સંકેત છે, નૌકાદળના અધિકારીઓ વાળો.
હા, કેપ્ટન વેન્ટવર્થ, પરંપરાગત જમીનદાર વર્ગ સામે નવો વર્ગ. અને વેન્ટવર્થનો પેલો પત્ર, યુ પિયર્સ માય સોલ, આઈ એમ હાફ એગની હાફ હોપ.
તમે મારી આત્માને વિંધી નાખો છો, હું અડધો વેદનામાં છું, અડધો આશામાં.
હા, અંગ્રેજી સાહિત્યની સૌથી તીવ્ર પ્રેમ અભિવ્યક્તિઓમાંની એક ગણાય છે.
બીજી કઈ કૃતિઓ મહત્વની ગણાય?
એમની પહેલી પ્રકાશિત, સેન્સ એન્ડ સેન્સિબિલિટી, 1811, બે બહેનોની વાત, એક સેન્સવાળી, બીજી સેન્સિબિલિટીવાળી. એ સ્ત્રીઓના મર્યાદિત વિકલ્પો અને લગ્નની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે. મેન્સફિલ્ડ પાર્ક, 1814, થોડી ગંભીર છે, નૈતિકતા, દંભ, શિક્ષણની વાત કરે છે. એમાં ગુલામીનો પણ સૂક્ષ્મ ઉલ્લેખ છે. અને નોર્થિંગર એબી, એ તો ગોથિક નવલકથાઓની પેરોડી છે, મજાની છે.
એમણે શરૂઆતના ડ્રાફ્ટ તો ઘણા વહેલા લખી નાખ્યા હતા, નહીં પણ પ્રકાશિત થવામાં વાર લાગી.
હા, પ્રાઇડ એન્ડ પ્રેજ્યુડિસનો પહેલો ડ્રાફ્ટ, ફર્સ્ટ ઇમ્પ્રેશન્સ, તો પ્રકાશકે ના પાડી દીધેલી.
અરે,
હા. અને પછી પેલો બાથ શહેરનો સમયગાળો આવ્યો, 1801 થી 1809. ત્યારે એમણે લગભગ કંઈ લખ્યું નહીં. લાંબો સર્જનાત્મક દુકાળ કહી શકાય. કદાચ શહેરી જીવન ન ફાવ્યું હોય, પિતાનું મૃત્યુ થયું, આર્થિક અસલામતી આવી, ભાઈઓ પર નિર્ભર રહેવું પડ્યું.
આ અનુભવોએ પણ એમના લખાણ પર અસર કરી હશે, નહીં, અપરિણિત સ્ત્રીઓની સ્થિતિ વિશે?
ચોક્કસ, એ સમજ વધુ ઊંડી બની હશે.
પણ પછી 1809માં ચોર્ટન કોટેજ ગયા અને ફરી લખવાનું શરૂ થયું.
બરાબર. ભાઈ એડવર્ડે એમને ઘર આપ્યું અને ત્યાં સ્થિર ગ્રામીણ વાતાવરણમાં માતાને બહેન સાથે ત્યાં એમણે જૂની હસ્તપ્રતો સુધારી, નવી લખી અને પ્રકાશિત કરાવી, અલબત્તા અનામી નામે.
ઓળખ તો મૃત્યુ પછી જ મળી. 1816થી તબિયત બગડી અને 1817માં વિન્ચેસ્ટરમાં અવસાન થયું, ફક્ત 41 વર્ષની વયે.
હા, અને એમને વિન્ચેસ્ટર કેથેડ્રલમાં દફનાવવામાં આવ્યા, જે એ સમયમાં એક સ્ત્રી માટે અસામાન્ય સન્માન ગણાય.
જીવનકાળ દરમિયાન ભલે મોટા પુરસ્કારો ન મળ્યા, પણ પ્રશંસા તો થવા લાગી હતી ને. પેલો પ્રિન્સ રીજન્ટ પણ પ્રશંસક હતો.
હા, હતો. જો કે ઓસ્ટિન પોતે એમને ખાસ પસંદ નહોતા કરતા, પણ એમને કહેવાથી એમણે એમા નવલકથા પ્રિન્સને સમર્પિત કરી. એક રીતે શાહી સ્વીકૃતિ મળી, પણ સાચી પ્રશંસા તો પછીથી મળી. શરૂઆતમાં વોલ્ટર સ્કોટ જેવાએ વખાણ કર્યા, તો ચાર્લોટ બ્રોન્ટે જેવી લેખિકાએ ટીકા પણ કરી કે ભાઈ, આમાં ઉત્કટતા, પેશન નથી.
હા, અલગ અલગ મંતવ્યો, પણ સમય જતાં એમનું સ્થાન મજબૂત થયું.
હા, વિક્ટોરિયન યુગમાં જેનાઇટ ફેન ક્લબ જેવું બન્યું. 20મી સદીમાં F.R. લેવિસ, વર્જિનિયા વુલ્ફ, પછી નારીવાદી વિવેચકો, બધાએ એમની કલાત્મકતા અને સામાજિક સૂઝને બિરદાવી. આજે તો એ સાહિત્યક અભ્યાસનો અભિન્ન હિસ્સો છે.
અને લોકપ્રિયતા પણ જબરદસ્ત. ફિલ્મો, ટીવી સિરીઝ, આધુનિક રૂપાંતરણો પણ. ક્લુલેસ, બ્રિજિટ જોન્સ ડાયરી.
કારણ કે વિષયો કાલાતીત છે. પ્રેમ, લગ્ન, પૈસા, સમાજ, ઓળખ, માનવ સ્વભાવની સમજ અદ્ભુત છે. બુદ્ધિ, વિનોદ, નૈતિકતા, એ બધું આજે પણ આકર્ષે છે. એમણે વાસ્તવવાદ અને નોવેલ ઓફ મેનર્સને ઘડવામાં મોટો ફાળો આપ્યો.
તો આજના સંવાદના અંતે શ્રોતાઓ માટે એક વિચાર. ઓસ્ટિને જે રીતે સૂક્ષ્મ સામાજિક વ્યવહારો, સંવાદો, વ્યક્તિની આંતરિક પસંદગીઓ પર ધ્યાન આપ્યું, શું એ દ્રષ્ટિકોણ આજના આપણા ઝડપી, ટેકનોલોજીવાળા, સતત ઉત્તેજનાવાળા જીવનમાં કોઈ મહત્વ ધરાવે છે?
સારો પ્રશ્ન છે. શું એમની જેમ ઝીણવટથી આપણી આસપાસના લોકોને અને આપણી જાતને સમજવાનો પ્રયાસ કરવાથી કંઈ શીખવા મળે? કદાચ ઓસ્ટિનની જેમ નાની વસ્તુઓ પર ધ્યાન આપવાથી જ જીવનના મોટા સત્યો સમજાતા હોય છે. આ વિચારવા જેવું ખરું.
ફરી મળીશું આવતા અંકે. એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.